એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક એવા ખજાનાની વાત કરવાના છીએ જે લગભગ 2000 વર્ષ જૂનો છે, પણ આજે મતલબ એટલો જ ચમકી રહ્યો છે.
નમસ્કાર. હા, આપણે વાત કરી રહ્યા છીએ તિરુકુરુલની, અને ખાસ કરીને એના એક અનોખા અંગ્રેજી અનુવાદ ધ કુરાલ વિશે, જે થોમસ હિતોશી પ્રોઇક્સમાએ તૈયાર કર્યો છે.
બરાબર. અને આ વિષય મને લાગે છે આજે ખૂબ જ મહત્વનો છે.
કેમ એવું લાગે છે?
કારણ કે તિરુકુરાલ આપણને શીખવે છે કે એક સારું, નૈતિક અને હા, પરિપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય. મૂળભૂત પ્રશ્નો જેમ કે સારો વ્યવહાર, નૈતિક રીતે સમૃદ્ધિ કેવી રીતે મેળવવી અને નૈતિકતા જાળવીને પ્રેમ અને આનંદનો અનુભવ કરવો.
હા, આ બધા સવાલોના જવાબ એમાં છે. અને આ જ્ઞાન કોઈ એક સંસ્કૃતિ કે સમય પૂરતું સીમિત નથી. નહીં,
બિલકુલ નહીં. એ સાર્વત્રિક છે. આજના સમયની જે નૈતિક મૂંઝવણો છે, નેતૃત્વના પડકારો છે, સંબંધોની ગૂંચવણો છે, સામાજિક જવાબદારીઓ છે, એ બધા માટે આ પ્રાચીન શાણ પણ ખૂબ જ સુસંગત લાગે છે.
સાચી વાત. તો ચાલો શરૂઆત કરીએ લેખક એટલે કે અનુવાદક થોમસ હિતોશી પ્રોએક્સમાના પરિચયથી.
હા, એ કોણ છે, એમનો પરિચય શું છે?
જો, રસપ્રદ વાત એ છે કે પ્રોએક્સમા કોઈ પરંપરાગત શિક્ષણવિદ કે તમિલ વિદ્વાન નથી. એ અમેરિકન કવિ, લેખક, અનુવાદક અને કલાકાર છે.
ઓ, એટલે કે એમનો અભિગમ કદાચ થોડો અલગ હશે, નહીં? કોઈ યુનિવર્સિટીના પ્રોફેસર જેવો નહીં.
બિલકુલ, એનાથી તદ્દન વિપરીત. એમણે ઘણા વર્ષો દક્ષિણ ભારતમાં તમિલનાડુના મદુરાઈ શહેરમાં વિતાવ્યા છે.
મદુરાઈમાં? વાહ, જ્યાં મીનાક્ષી મંદિર છે.
હા, એ જ. ત્યાં રહીને એમણે માત્ર તમિલ ભાષા જ નથી શીખી, પણ ત્યાંની સંસ્કૃતિ, શાસ્ત્રીય સાહિત્ય, કર્ણાટક સંગીત આ બધામાં ઊંડા ઉતર્યા છે. એમનો અભ્યાસ ખાલી પુસ્તકાલય પૂરતો નહોતો, એ જીવંત અનુભવ હતો.
આ બહુ મહત્વનું છે, કારણ કે અનુવાદ ખાલી શબ્દો બદલવાની પ્રક્રિયા નથી, એ તો એક સંસ્કૃતિના આત્માને બીજી ભાષામાં ઉતારવાનો પ્રયાસ છે.
ચોક્કસ. અને પોતે કવિ હોવાને નાતે પ્રોએક્સમાં તિરુકુરુલને માત્ર એક ફિલોસોફીના ગ્રંથ તરીકે નથી જોતા, પણ એક ઊંડી કાવ્યાત્મક કળા તરીકે જુએ છે.
એટલે એમ કહી શકાય કે તે તિરુવલ્લુવરને એક સાથી કવિ તરીકે માને છે.
હા, બરાબર. એમનો પ્રયાસ કવિથી કવિ અનુવાદનો છે. તેઓ મૂળ તમિલ કુરાલની જે સંક્ષિપ્તતા છે, ફક્ત 2 પંક્તિ 7 શબ્દોમાં ગહન વાત, એનું લય, એની સુંદરતા અને એના અર્થના સ્તરો, આ બધું જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે.
વાહ, આ તો ખૂબ જ અઘરું કામ હશે.
અઘરું તો છે જ. એમના કાર્યમાં તમને ભાષાકીય ચોકસાઈ તો મળશે જ, પણ સાથે કવિની સૌંદર્યલક્ષી સંવેદનશીલતા અને સાંસ્કૃતિક આદરનું મિશ્રણ પણ જોવા મળશે. આ માત્ર શબ્દોનું આદાનપ્રદાન નથી, પણ કૃતિના આત્માનું રૂપાંતરણ છે.
ખૂબ સરસ. તો હવે આપણે મૂળ પુસ્તક એટલે કે પ્રોએક્સમાના અનુવાદ ધ કુરલ પર આવીએ. એનો મુખ્ય હેતુ શું છે?
એમનો મુખ્ય હેતુ તિરુકુરલના નૈતિક ઉપદેશોને એવી ભાષામાં રજૂ કરવાનો છે જે માત્ર સચોટ જ નહીં, પણ કેવી રીતે કહું, કલાત્મક રીતે સુંદર હોય અને વાંચનારને આધ્યાત્મિક રીતે સ્પર્શી જાય, પ્રેરણા આપે.
એટલે કે જે જૂના અનુવાદો કદાચ થોડા શુષ્ક હતા.
હા, ઘણા જૂના અનુવાદો શાબ્દિક ચોકસાઈ પર એટલું ધ્યાન આપતા હતા કે એની કાવ્યાત્મકતા, એની જીવંતતા ક્યાંક ખોવાઈ જતી. એ એકેડેમિક ટેક્સ્ટ જેવા લાગતા. પ્રોએક્સમાં એ જીવંતતાને પાછી લાવવા માંગે છે.
સમજાઈ ગયું. અને પુસ્તકની શરૂઆત કેવી રીતે થાય છે? સીધા જ કુરાલ શરૂ થઈ જાય છે?
ના ના, શરૂઆતમાં પ્રોએક્સમાનો પોતાનો એક વિસ્તૃત પરિચય છે. એ ખૂબ મહત્વનો છે. એમાં તેઓ તિરુકુરલને એના તમિલ ઇતિહાસ અને સંસ્કૃતિના સંદર્ભમાં મૂકે છે.
તિરુવલ્લુવર વિશે પણ કંઈક કહે છે.
હા, તિરુવલ્લુવરની જે દંતકથા જેવી જીવનગાથા છે એની વાત કરે છે, અને પોતાના અનુવાદ પાછળની ફિલોસોફી શું છે એ પણ સમજાવે છે.
અને પેલી મૂળ તમિલ રચના વિશે, 2 પંક્તિ 7 શબ્દો.
હા, એ મૂળ તમિલ કુરાલની રચના કેટલી અદ્ભુત છે, અને એને અંગ્રેજીમાં કાવ્યાત્મક રીતે ઉતારવામાં કેવા પડકારો આવ્યા, એમણે કઈ પસંદગીઓ કરી, એ બધી ચર્ચા પણ કરે છે. આ પરિચય વાંચીને જ આપણે તિરુકુરલની દુનિયામાં પ્રવેશવા માટે તૈયાર થઈ જઈએ છે.
એટલે વાચકને માત્ર શ્લોક અને અર્થ નહીં, પણ આખો સંદર્ભ મળે છે. ખૂબ સરસ. અને પછી મુખ્ય ભાગ આવે છે જે જીવનના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો પર આધારિત છે, અરમ, પોરુલ અને ઇમ્બમ.
બરાબર. આ ત્રણ સ્તંભ છે તિરુકુરલના.
તો આ ત્રણ શું છે, જરા સરળ શબ્દોમાં સમજાવશો?
જરૂર. પહેલું છે અરમ. અરમ એટલે સદ્ગુણ, ધર્મ, નૈતિકતા, આપણા જીવનનો પાયો.
એટલે કે શું સાચું છે, શું ખોટું છે, કેવી રીતે વર્તવું જોઈએ એ બધું.
હા, એમાં વ્યક્તિગત સ્તરે કેવા ગુણો ખેડવા, જેમ કે દયા, સત્ય, આત્મનિયંત્રણ, અને કૌટુંબિક સામાજિક સ્તરે પણ આતિથ્ય, કૃતજ્ઞતા, નિષ્પક્ષતા, આ બધી વાતો અરમમાં આવે છે.
સારું માણસ બનવાની વાત. બરાબર. બીજું શું છે?
બીજું છે પોરુલ. પોરુલ એટલે અર્થ, સંપત્તિ, દુન્યવી બાબતો, જાહેર જીવન.
ચોક્કસ. પોરુલમાં શાસન, નેતૃત્વ, અર્થશાસ્ત્ર, મિત્રતા, નાગરિકતા, આ બધા વિષયો પર ખૂબ જ નક્કર અને વ્યવહારુ સલાહ છે. કેવી રીતે નૈતિક રહીને સફળ થવું એ શીખવે છે.
અસંતુલન ખૂબ મહત્વનું છે, નૈતિકતા અને વ્યવહારુતા. અને ત્રીજું?
ત્રીજું છે ઇનબમ, એટલે કે પ્રેમ, આનંદ, ખાસ કરીને રોમેન્ટિક પ્રેમ.
પ્રેમ? 2000 વર્ષ પહેલાના ગ્રંથમાં પ્રેમની વાતો?
હા, અને ખૂબ જ સુંદર અને ઊંડી વાતો. આ ભાગ અત્યંત કાવ્યાત્મક અને મનોવૈજ્ઞાનિક રીતે સૂક્ષ્મ છે. બે પ્રેમીઓ વચ્ચેના સંવાદના રૂપમાં રચાયેલો છે.
રસપ્રદ. એટલે એમાં પ્રેમની શરૂઆતથી લઈને
લગ્ન જીવન સુધીની બધી અવસ્થાઓ, આકર્ષણ, વિરહ, મિલન, નાની મોટી તકરાર અને પછી સમાધાનની મીઠાશ, આ બધાનું ખૂબ જ નાજુક અને ઉત્કૃષ્ટ વર્ણન છે.
વાહ. એટલે કે તિરુકુરલ જીવનના લગભગ તમામ મહત્વના પાસાને આવરી લે છે. આ કોઈ વિખરાયેલી કહેવતોનો સંગ્રહ નથી, પણ જાણે માનવ વિકાસ માટે એક સુસંગત બ્લુપ્રિન્ટ હોય એવું લાગે છે.
બરાબર કહ્યું. એક સંપૂર્ણ માર્ગદર્શિકા.
ચાલો હવે આ ત્રણેય ભાગોમાં થોડું વધુ ઊંડાણપૂર્વક જોઈએ. અરમ એટલે કે સદ્ગુણવાળા ભાગમાં મુખ્યત્વે શું છે?
અરમ પુસ્તકમાં પણ બે મુખ્ય પેટા વિભાગ છે. પહેલો છે ઘરેલું સદ્ગુણ, એટલે કે ગૃહસ્થ જીવનના નૈતિક સિદ્ધાંતો.
એમાં શું શું આવે?
એમાં આવે પ્રેમ, આતિથ્ય એટલે કે મહેમાનગતિ, કરેલા ઉપકારને યાદ રાખવો એટલે કે કૃતજ્ઞતા, નિષ્પક્ષતા, પછી પત્નીની ભલાઈ, સંતાનોનું સુખ અને મહત્વ, આ બધી વાતો. કુટુંબ એ સમાજનો એકમ છે, એટલે એના પર ભાર છે.
આપણે રોજબરોજના જીવનમાં જે મૂલ્યોની વાત કરીએ છીએ તે બધું જ આવી ગયું લાગે છે. અને બીજો ભાગ, સંન્યાસી સદ્ગુણ, શું એ ફક્ત ઘરબાર છોડી દેનારા માટે છે?
ના, એવું નથી. શબ્દ ભલે સંન્યાસી વપરાયો હોય, પણ એનો અર્થ વધુ વ્યાપક છે. એ સામાજિક ફરજો છોડવાની વાત નથી, પણ આપણી અંદરની ખેતી, આંતરિક વિકાસ તરફ ધ્યાન દોરે છે.
આંતરિક વિકાસ? જેમ કે?
જેમ કે કરુણા. કોઈ પણ જીવને મન, વચન કે કર્મથી દુઃખ ન પહોંચાડવું, આ બહુ મોટો ગુણ ગણાયો છે. પછી સત્યવાદિતા, આત્મનિયંત્રણ, ખાસ કરીને ક્રોધ પર કાબૂ મેળવવો અને વાસ્તવિકતાને સમજવી, જે છે તેને તે રીતે જોવો.
એટલે કે મનની શિસ્ત અને સહાનુભૂતિ, આ ગુણો કેળવાય તો બહારનું જીવન આપોઆપ સુધરે ખરું ને?
બિલકુલ. અંદરની શાંતિ અને સ્પષ્ટતા વગર બહારની દુનિયામાં યોગ્ય રીતે કામ કરવું મુશ્કેલ છે.
સાચી વાત. હવે વાત કરીએ પોરુલની, એટલે કે સંપત્તિ, દુનિયાવી બાબતો, જાહેર જીવન. આજના કોર્પોરેટ જગત અને રાજનીતિ માટે પણ આ ઉપયોગી છે.
અરે, ખૂબ જ ઉપયોગી. પોરુલનો મોટો ભાગ રાજપદ અથવા કહો કે નેતૃત્વને સમર્પિત છે. આદર્શ શાસક કે નેતાના ગુણો શું હોવા જોઈએ?
શું કહે છે એના વિશે?
કહે છે કે નેતાએ સતત શીખતા રહેવું જોઈએ, જ્ઞાની લોકોની સલાહ ધ્યાનથી સાંભળવી જોઈએ, શાસન ન્યાયી હોવું જોઈએ, પ્રજા પર અત્યાચાર ટાળવો જોઈએ, મંત્રીઓ કે સહકર્મીઓની યોગ્ય પરીક્ષા કરવી, એમના પર વિશ્વાસ મૂકવો અને એકવાર નિર્ણય લીધા પછી દ્રઢ રહેવું, આ બધી વાતો આજના સીઈઓ, મેનેજર કે રાજકીય નેતા માટે પણ એટલી જ લાગુ પડે છે.
લાગે છે કે આધુનિક મેનેજમેન્ટ થિયોરીના મૂળ અહીં ક્યાંક હશે.
બની શકે. પછી મંત્રીઓ અને રાજનીતિ પર પણ અધ્યાયો છે. એમાં જાહેર વહીવટ અને, જેમ તમે કહ્યું, કોર્પોરેટ સ્ટ્રેટેજી માટે પણ માર્ગદર્શન મળે.
જેમ કે?
જેમ કે વાકછટા, એટલે કે બોલવાની કળા,
કાર્યની શુદ્ધતા એટલે કે કામમાં પ્રામાણિકતા, નિર્ણાયકતા, અસરકારક સંદેશાવ્યવહાર, જેને વાણીની શક્તિ કહી છે, જરૂર પડે જાસૂસીનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ કહ્યું છે, અને કામમાં ઊર્જા, હિંમત અને વિલંબ ટાળવાની વાત પર ખૂબ ભાર છે.
આ તો ખરેખર વ્યવહારુ લાગે છે. પોરુલમાં બીજું શું મહત્વનું છે?
ત્રીજો ભાગ સામાન્ય કલ્યાણ અને વિવિધ વિષયો પર છે. એમાં સમાજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમ કે મિત્રતા, સાચા અને ખોટા મિત્રો વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો.
હા, એ તો બહુ જરૂરી છે.
પછી ખેતીને સૌથી ઉમદા વ્યવસાય કહ્યો છે, કારણ કે આખો સમાજ એના પર નિર્ભર છે. ગરીબી વિશે પણ ચિંતન છે. મૂળ વાત એ છે કે રાજ્યની સાચી સમૃદ્ધિ અને શક્તિ તેના નાગરિકોના કલ્યાણ અને નૈતિક ચારિત્ર્ય પર આધાર રાખે છે.
ખૂબ ઊંડી વાત. આ તો થઈ દુનિયાદારીની વાત. હવે આવીએ એ ભાગ પર જે મને સૌથી વધુ રસપ્રદ લાગે છે, ઇન્બમ, એટલે કે પ્રેમ અને આનંદ.
હા, ઇન્બમ ખરેખર ખાસ છે. એની ભાષા, એના ભાવ ખૂબ જ નાજુક અને કાવ્યાત્મક છે. એમાં પણ બે ભાગ છે. પહેલો છે ગુપ્ત પ્રેમ અથવા પ્રેમની શરૂઆતનો તબક્કો,
એટલે કે પ્રી મેરિટલ રોમાન્સ.
હા, કહી શકાય. પહેલી મુલાકાત, નજરોનું મળવું, એકબીજા પ્રત્યે ખેંચાણ થવું, ઈચ્છાનો ઉદય થવો, પછી ગુપ્ત રીતે મળવાના આનંદ અને ચિંતાઓ, આ બધું ખૂબ જ સુંદર રૂપકો દ્વારા, ખાસ કરીને પ્રકૃતિમાંથી લીધેલા રૂપકો દ્વારા વર્ણવાયું છે.
લાગે છે કે શૃંગાર રસનું ખૂબ જ શિષ્ટ અને ભાવનાત્મક નિરૂપણ હશે. અને લગ્ન પછીના પ્રેમ વિશે શું કહે છે?
બીજો ભાગ વિવાહિત પ્રેમ પર છે. એમાં લાંબા ગાળાના સંબંધની જે જટિલતાઓ હોય, જે વાસ્તવિકતા હોય, એનું ચિત્રણ છે. વિરહની પીડા કેવી હોય, પ્રેમીઓ વચ્ચે નાની મોટી તકરાર થાય, અને પછી મનામણાની મીઠાશ કેવી હોય, રૂસણાનો આનંદ એવો શબ્દ પણ છે. એકબીજાના સાથનો જે ઊંડો આરામ અને સંતોષ હોય.
એટલે આ કોઈ આદર્શવાદી ચિત્ર નથી, પણ વાસ્તવિક અનુભવ છે.
બિલકુલ. અને મહત્વની વાત એ છે કે તિરુક્કુરલ ઇન્દ્રિયજન્ય અને ભાવનાત્મક પ્રેમને જીવનનો એક અભિન્ન અને સુંદર ભાગ તરીકે સ્વીકારે છે. એને કોઈ નીચી દ્રષ્ટિથી નથી જોતું.
ખરેખર અરમ, પોરુલ અને ઇન્બમ આ ત્રણે મળીને જીવનની એક સંપૂર્ણ અને સંતુલિત તસવીર રજૂ કરે છે. હવે જો આપણે આખા પુસ્તકમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કયા ગણાવી શકાય?
મારા મતે સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ છે સંકલિત જીવન જીવવાનું. તિરુક્કુરલ ભારપૂર્વક કહે છે કે સારું જીવન ટુકડાઓમાં નથી જીવાતું. સદ્ગુણ અરમ, સફળતા પોરુલ અને પ્રેમ આનંદ ઇન્બમ, આ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે.
એટલે કે તમે નૈતિક બન્યા વગર સાચી સફળતા કે સાચો પ્રેમ પામી ન શકો.
હા, અને સફળતા કે પ્રેમ વગરનું જીવન પણ ક્યાંક અધૂરું રહી જાય. સાચું સુખ આ ત્રણેના સંતુલનમાં છે. આપણે ઘણીવાર આને અલગ અલગ ખાનામાં વહેંચી દઈએ છીએ, પણ તિરુક્કુરલ એને જોડે છે.
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. બીજું શું?
બીજો મુખ્ય સંદેશ છે આની સાર્વત્રિક બિન સાંપ્રદાયિક નૈતિકતા. આ કોઈ એક ધર્મ કે પંથનો ગ્રંથ નથી. એની નૈતિકતા માનવ સ્વભાવની ઊંડી સમજ અને સમાજના કલ્યાણ પર આધારિત છે. એટલે જ કોઈ પણ દેશ, કાળ કે ધર્મના લોકો એને અપનાવી શકે છે.
એટલે જે આજે પણ પ્રસ્તુત છે, અને પેલી અહિંસાની વાત.
હા, કરુણા અને અહિંસાની સર્વોપરિતા. કોઈને પણ નુકસાન ન પહોંચાડવું એ સર્વોચ્ચ ગુણ છે. અને આ ખાલી શારીરિક હિંસાની વાત નથી. કઠોર વાણી બોલવી કે મનમાં કોઈનું ખરાબ ઈચ્છવું એ પણ હિંસા જ ગણાય.
બરાબર. મને એ પણ ગમ્યું કે આ ગ્રંથ માત્ર ઊંચા આદર્શોની વાત નથી કરતો, પણ જમીન પર પણ રહે છે.
સાચી વાત. એનો ચોથો સંદેશ કહી શકાય વ્યવહારિકતા સાથે આદર્શવાદ. તે ઉચ્ચ નૈતિક દૃષ્ટિ તો આપે જ છે, પણ સાથે સાથે રોજબરોજના જીવનમાં, શાસનમાં, વ્યવસાયમાં શું કરવું જોઈએ એની ખૂબ જ પ્રેક્ટિકલ સલાહ પણ આપે છે. શું બનવું અને શું કરવું બંને શીખવે છે.
આપણે વાણીની શક્તિની વાત કરી હતી.
હા,
એ પણ એક મુખ્ય સંદેશ ગણાય.
ચોક્કસપણે. પાંચમો સંદેશ, વાણીની શક્તિ અને જવાબદારી. શબ્દોમાં સર્જન અને સંહાર બંને કરવાની તાકાત છે. તેથી હંમેશા સત્ય, દયા અને ઉપયોગિતાથી બોલવાની સલાહ છે. નિંદા, નકામી વાતો અને કઠોર શબ્દોથી બચવાની ચેતવણી છે. આજના સોશિયલ મીડિયા યુગમાં આ કેટલું મહત્વનું છે, ખરું ને?
ખરેખર. અને આ બધું કરવા માટે અંદરથી મજબૂત હોવું જરૂરી છે, નહીં?
હા,
એ છઠ્ઠો મુદ્દો, આંતરિક ખેતીનું મહત્વ. બાહ્ય સફળતાનો આધાર આંતરિક શિસ્ત પર છે. આત્મનિયંત્રણ, ખાસ કરીને ક્રોધ પર વિજય, ઈર્ષ્યાથી મુક્તિ, જ્ઞાન કેળવવું, આ બધું દુનિયાવી બાબતોમાં અસરકારક રીતે કામ કરવા માટે જરૂરી છે.
અને છેલ્લે, મને લાગે છે કે જીવનના દરેક પાસાને, દરેક ભૂમિકાને ગરિમા આપવાની વાત પણ નોંધપાત્ર છે.
બિલકુલ. સાતમો સંદેશ, જીવનના તમામ પાસાઓમાં ગરિમા. ગૃહસ્થ હોય કે સંન્યાસી, ખેડૂત હોય કે રાજા, પ્રેમી હોય કે મિત્ર, બધાને સન્માન છે. કુટુંબ, કાર્ય, નાગરિકતા, પ્રેમ, આ બધા જ ક્ષેત્રો સદગુણનો અભ્યાસ કરવા માટે યોગ્ય છે. કશું ઊંચું કે નીચું નથી.
વાહ, કેટલા ઊંડા અને વ્યાપક સંદેશાઓ છે. આટલી સરસ વાતો છે તો પ્રોઇક્સમાંના અનુવાદમાંથી કેટલાક યાદગાર કુરાલના ઉદાહરણો જોઈ શકીએ, જેથી ખ્યાલ આવે કે ભાષા કેવી રીતે વહે છે.
હા, કેમ નહીં. જેમ કે કુરાલ 393 જ્ઞાનના ઉપયોગ વિશે કહે છે. પ્રોઇક્સમાં એને કંઈક આ રીતે રજૂ કરે છે. પાણીમાં જન્મેલું પણ ખીલવામાં નિષ્ફળ જાય તે મહાન શિક્ષણ જેવું છે, જે વિશ્વની સેવા કરવામાં નિષ્ફળ જાય છે.
ઓહો, કેટલી સચોટ ઉપમા. એટલે કે જ્ઞાનનો ઉપયોગ ન થાય તો એ નકામું છે.
બરાબર. પછી નૈતિક સિદ્ધાંતોની અટલતા વિશે કુરાલ 656. ભલે તેઓએ પોતાની માતાને ભૂખે મરતી જોઈ હોય, શાણા લોકો તે નહીં કરે જેનો ઉમદા લોકો તિરસ્કાર કરે છે.
આ તો ખૂબ જ મજબૂત વાત છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, નૈતિકતા છોડવી નહીં.
હા, અને પ્રેમ વિશે પેલી વાત, કુરાલ 1210, વિરહની મીઠાશ વિશે. જો મને ભૂલવાથી બચાવવા માટે દવા મળે તો પણ હું તે નહીં લઉં મારા મિત્ર, કારણ કે મારા પ્રેમના દર્દનો પોતાનો મીઠો સ્વાદ છે.
અરે વાહ, પ્રેમની પીડામાં પણ એક મીઠાશ. માનવ લાગણીઓની કેટલી ઊંડી સમજ છે.
છે ને. અને પેલું જીભના ઘાવાળું કુરાલ 129, જે તમને સ્પર્શી ગયું હતું. ભાલાથી થયેલો ઘા રૂજાઈ જશે, જીભથી થયેલો ઘા ક્યારેય રૂજાશે નહીં.
હા, કડવા શબ્દોની અસર ખરેખર બહુ લાંબી ચાલે છે. ખરેખર દરેક કુરાલ એક વિચારવા જેવો મુદ્દો છે. આ બધું જ્ઞાન, આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
જુઓ, ઘણી બધી રીતે. સૌથી પહેલા તો વ્યક્તિગત વિકાસ માટે, આત્મસુધારણા માટે. આ એક ગાઈડબુક જેવી છે. ગુસ્સા પર કાબૂ કેવી રીતે મેળવવો, કૃતજ્ઞતા કેવી રીતે કેળવવી, ઈર્ષ્યાથી કેવી રીતે બચવું, સત્ય બોલવાનો પ્રયાસ કરવો, આ બધું આપણી માનસિક શાંતિ અને સંબંધો બંને સુધારી શકે છે.
અને કામકાજની જગ્યાએ, પ્રોફેશનલ લાઈફમાં,
વ્યાવસાયિક જીવન અને નેતૃત્વ માટે પણ આ શાણપણ ખૂબ કામનું છે. પોતાના કર્મચારીઓ કે ટીમના સભ્યોને કેવી રીતે ઓળખવા, તેમના પર વિશ્વાસ કેવી રીતે મૂકવો, સ્પષ્ટ અને અસરકારક રીતે વાતચીત કેવી રીતે કરવી, નિર્ણયો કેવી રીતે લેવા, અને સૌથી અગત્યનું, નૈતિક વર્તણૂક કેવી રીતે જાળવવી, આ બધું સારી ટીમ અને સારું વર્ક કલ્ચર બનાવવામાં મદદ કરે છે.
અને કુટુંબ અને સંબંધો માટે,
કુટુંબ અને સંબંધો મજબૂત બનાવવા માટે તો આમાં પાયાના સિદ્ધાંતો જ આપ્યા છે. આતિથ્ય, માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા, બાળકોનું યોગ્ય લાલન પાલન. અને ઇનબૂમવાળો ભાગ આપણને રોમેન્ટિક સંબંધોના ઉતાર ચડાવને સમજવામાં અને સંભાળવામાં મદદ કરે છે. પેલી રૂસનાના આનંદવાળી વાત યાદ છે?
હા હા, એટલે ઝઘડા પછી સમાધાન પણ એટલું જ મહત્વનું છે.
બરાબર. પછી નાગરિક અને સામાજિક જોડાણ માટે પણ પ્રેરણા મળે છે. એક સારા નાગરિક તરીકે આપણી શું ફરજો છે, સમાજના કલ્યાણમાં આપણું યોગદાન શું હોઈ શકે. તિરુકુરલ યાદ અપાવે છે કે સમાજનું સ્વાસ્થ્ય આપણા વ્યક્તિગત સદગુણો પર જ આધાર રાખે છે. મજબૂત સમુદાયો બનાવવા માટે આ જરૂરી છે.
અને આજના સમયમાં જ્યાં બહુ મતભેદ અને તણાવ છે, ત્યાં પણ ઉપયોગી થઈ શકે?
ચોક્કસ. તે આપણને નૈતિક નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ મૂંઝવણમાં આપણે પૂછી શકીએ, શું આ કાર્યથી કોઈને નુકસાન થશે, શું આ સત્ય પર આધારિત છે, શું આ મારી ફરજો સાથે સુસંગત છે. આ એક નૈતિક હોકાયંત્ર જેવું કામ આપે છે.
ખરેખર લાગે છે કે જીવનનું કોઈ પાસું બાકી નથી રહ્યું જેમાં તિરુકુરલનું શાણપણ ઉપયોગી ન થઈ શકે. આટલી લાંબી અને ઊંડી ચર્ચા પછી તમારા મનમાં કઈ મુખ્ય વાત રહી જાય છે આ પુસ્તક અને અનુવાદ વિશે?
મારા માટે મુખ્ય શીખ એ છે કે સાચું શાણપણ ખરેખર કાલાતીત હોય છે. 2000 વર્ષ પહેલાંની વાતો આજે પણ એટલી જ તાજી અને લાગુ પડતી લાગે છે. તિરુકુરુલ આપણને એક સંપૂર્ણ, સંતુલિત અને માનવીય જીવન જીવવાનો એક નકશો આપે છે, જે આધ્યાત્મિક રીતે ઊંડો પણ છે અને સાથે સાથે ખૂબ જ વ્યવહારુ પણ. અને પ્રોએક્સ્ટમાં જેવા અનુવાદકોનો આભાર માનવો પડે કે તેઓ આવા ખજાનાને એના મૂળ સત્વ અને કાવ્યાત્મકતા સાથે આપણા સુધી પહોંચાડે છે.
અને મારા માટે સૌથી મોટી વાત એ છે કે જીવનના જુદા જુદા ભાગો, આપણું કામ, આપણું કુટુંબ, આપણો પ્રેમ, આપણી નૈતિકતા, આ બધું અલગ નથી પણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. એક પાસામાં સુધારો કરવાથી બીજા પર આપોઆપ સારી અસર પડે છે. આ જે સંકલિત દૃષ્ટિકોણ છે એ મને ખૂબ જ મહત્વનો લાગ્યો, અને એ પણ કે આટલી ગહન વાતો આટલી સરળ, સંક્ષિપ્ત અને કાવ્યાત્મક રીતે પણ કહી શકાય છે.
સાચી વાત. તિરુકુરલની આ સાર્વત્રિકતા આજના વિભાજિત વિશ્વમાં કદાચ આપણને એકબીજાની વધુ નજીક લાવી શકે છે, કારણ કે તે આપણા સહિયારા માનવીય અનુભવો અને મૂલ્યોની વાત કરે છે.
તો એક વિચાર જે અંતે મનમાં આવે છે તે એ કે આજના આટલા ઝડપી, જટિલ અને ઘણીવાર સિદ્ધાંતો નેવે મુકાઈ રહ્યા હોય તેવા યુગમાં શું તિરુકુરલ જેવા શાશ્વત મૂલ્યો અને શાણપણ ખરેખર આપણને માર્ગદર્શન આપી શકે છે, કે પછી તે ફક્ત એક સુંદર આદર્શ બનીને રહી જશે જેને જીવનમાં ઉતારવું લગભગ અશક્ય છે? આ વિચાર સાથે આપણે સૌને છોડીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.